નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે શ્રી વિષ્ણુ ભગવાન એ શેષનાગ પર સૂતા છે, બે કલ્પની વચ્ચે હવે આરામ કરી રહ્યા છે, યોગ નિંદ્રામાં સૂતા છે. અને એ સમયે એમના કાનના મહેલમાંથી, એ કાનનો મેલ એ ક્ષીરસાગરમાં પડ્યો અને ત્યાંથી બે એવી વ્યક્તિઓ કે જે દૈત્ય બન્યા તે ઉપજ્યા, મધુ કૈટભ. મધુ ને કૈટભ સાથે આપણે એ પણ જાણ્યું કે આપણને વ્યાસજીએ જીવોની ઉત્પત્તિ વિશે બહુ સુંદર રીતે સમજાવ્યું. ત્યારબાદ મધુ કૈટભ મોટા ને મોટા થતા ગયા, જેમ જીવો વધારે ને વધારે વિકરાળ બનતા ગયા, અને જેમ વિકરાળ બનતા ગયા એમ એમની અપેક્ષાઓ વધતી ગઈ. હવે એ અપેક્ષાઓ વધતી ગઈ ને એ સમયે મધુ કૈટભ એ જોયું કે અહીંયા તો સુંદર મજાના કમળના ફૂલ પર બ્રહ્માજી બેઠા છે. એટલે બ્રહ્માજીને કીધું કે અમારી સાથે યુદ્ધ કરો. બ્રહ્માજી ગભરાયા. એટલે બ્રહ્માજી કહે કે હું આમની સાથે ક્યાં યુદ્ધ કરું? એટલે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા છે. અને એ જે કથા છે એ આજના અધ્યાયમાં આપણે સાંભળવી છે. આજના અધ્યાયમાં આપણે બે બહુ સુંદર સ્તુતિઓ સાંભળવી છે. પહેલા બ્રહ્માજી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે અને ત્યારબાદ દેવીની સ્તુતિ કરી છે. આ બે સ્તુતિઓ આજે આપણે સાંભળવી છે. એટલે આ ઘટના બની છે. સુત પુરાણી કહે છે કે તે ઉભય બળવાન રાક્ષસોને જાણીને બ્રહ્માજી તેના ઉપાય વિશે વિચારવા લાગ્યા. બંને રાક્ષસોએ કીધું છે કે હવે યુદ્ધ કરો અમારી સાથે. એટલે બ્રહ્માજી ઉપાય વિચારે છે. યુદ્ધ પ્રસંગમાં સામ દામ આદિ જે ભેદો છે તેનો સર્વતંત્રોના જ્ઞાતા બ્રહ્માજી ખ્યાલ કરવા લાગ્યા. એ વિચારવા લાગ્યા કે ખરેખર આ બે રાક્ષસોના બળને બરાબર હું જાણતો નથી. વાસ્તે બળને જાણ્યા વિના યુદ્ધની કામના કરવી પ્રશસ્ય નથી. જો હું મદોન્મત એવા દુષ્ટ દયાની સ્તુતિ કરીશ તો ખરેખર મારા વડે મારી જ નિર્બળતાનો પ્રકાશક હું બનીશ. નિર્બળતાના પ્રકાશમાં કોઈ એક જ વધ કરશે અને દાનને યોગ્ય ન હોવાથી એનો ભેદ પણ કયા પ્રકારે થઈ શકે. એટલે બ્રહ્માજીને થયું કે જો હું યુદ્ધ કરીશ અને જો હું હારી જઈશ તો હું જ મારો જ વધ થઈ જશે. બીજું કે જો હું એમની સ્તુતિ કરવા માંડીશ તો એ નિર્બળતાનો પ્રકાશક હું બનીશ. એટલે બ્રહ્માજીને તો બે બાજુથી તકલીફ પડી છે. અને એટલે એમણે વિચાર્યું કે હમણાં જ હું શેષ શૈયા પર સૂતેલા વિષ્ણુને આ વાત જાહેર કરવા જગાડીશ તો ચતુર્ભુજ એવા મહાવિષ્ણુ મારા દુઃખનો અંત લાવશે. આ પ્રમાણે વિચારીને પદ્મયોની એવા કમલભૂ બ્રહ્મા હતા તે મનથી દુઃખ નાશ કરતા એવા શ્રી વિષ્ણુના શરણમાં ગયા. અનેક પ્રકારના સંબંધનોથી જગાડવા સારું હરિભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે જે ભગવાન જગન્નાથ નારાયણ એવા એ કાળે યોગ નિંદ્રામાં સૂતેલા હતા. બ્રહ્માજીએ સુંદર સ્તુતિ કરી એ કહે છે, હે દીનનાથ, હે હરે, હે વિષ્ણુ, હે વામન, જાગૃત થાઓ. હે સર્વાધિષ્ઠાન, ભક્તના દુઃખોના વિનાશક, હે વિશ્વપતે, આપ જાગૃત થાઓ. હે પ્રાણી માત્રના હૃદયમાં વાસ કરનારા અમે આત્મા વાસુદેવ, વિશ્વપતિ, હે ચક્રધારી, દુષ્ટોના નાશ કરવામાં હે એકાગ્રચિત, હે સર્વજ્ઞ, સર્વલોકોના નાયક, હે સર્વશક્તિમાન, હે દુઃખનાશક પ્રભો, બેઠા થાઓ, બેઠા થાઓ અને મારું રક્ષણ કરો. હે વિશ્વંભર, હે વિશાળ નેત્રવાળા, હે પવિત્ર શ્રવણ કીર્તનવાળા, જગતના ઉત્પાદક, હે નિરાકાર, સૃષ્ટિની સ્થિતિ અને અંતને કરવાવાળા, હે મહારાજ, આ મદોન્મત દ્વય દૈત્યો મને મારવા સારું તૈયાર થયેલા છે. હે અખિલ વિશ્વના આધારરૂપ, સંકટમાં આવેલા એવા મને આમ કેમ જાણતા નથી? જો શરણમાં આવેલા એવા મારી આપ ઉપેક્ષા કરશો તો હે મહાવિષ્ણુ, આપનું પાલકત્વ નિરાધાર થઈ જશે. બહુ જ સુંદર સ્તુતિ કરી છે. ભગવાનને બહુ જ બધા વિશ્લેષણોથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પ્રકારના વિશ્લેષણ કીધા છે. દુઃખનાશક, રક્ષણકારક, વિશાળ નેત્રવાળા, પવિત્ર શ્રવણ કીર્તનવાળા, જગતના ઉત્પાદક. અને બ્રહ્માજી કહે છે કે તમારા શરણે આવેલાની હવે તો તમે ઉપેક્ષા કરી રહ્યા છો, એટલે તમારું પાલકત્વ નિરાધાર થઈ જશે. અને આ પ્રમાણે બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. પણ આ પ્રકારે બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ છતાં ભગવાન જાગ્યા નહીં અને યોગ નિદ્રામાં જ સ્થિર રહ્યા. ત્યારે બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, બુદ્ધિના દેવ છે, અવશ્ય યોગ નિદ્રાને વશ થયેલા વિષ્ણુ શક્તિથી આકાંત થયા છે, તેથી કરીને ધર્માત્મા એવા મારે શું કરવું? અરે રે, મને મારવાને માટે મદથી છકેલા એવા આ બે રાક્ષસો તૈયાર ઊભા છે. હું શું કરું? ક્યાં જાઉં? મારે કોઈ શરણ છે જ નહીં. આ પ્રમાણે મનમાં વિચાર કરીને, નિશ્ચયને પ્રાપ્ત થઈને બ્રહ્માજી એકાગ્ર મનથી તે યોગ નિંદ્રાની સ્તુતિ કરવા લાગ્યા. મનમાં બ્રહ્મદેવે એમ વિચાર કર્યો કે મારું રક્ષણ કરવામાં શક્તિ જ સમર્થ છે, કે જે શક્તિએ શ્રી વિષ્ણુને નિષ્પંદ અને અચેતન કરી દીધા છે. જેમ પ્રાણરહિત પ્રાણી શબ્દાદિક ગુણોને જાણતો નથી, તેમ નિંદ્રાને લીધે બિડેલા છે એવા નેત્ર જેણે એવા હરી પણ આ સમયે કંઈ જાણતા નથી. અનેક પ્રકારની સ્તુતિઓ કરવા છતાં પણ શ્રી હરિ નિંદ્રાને વશ છે, પણ નિંદ્રા હરિને વશ નથી. જે જેના વશ હોય છે તે તેનો કીકર હોય છે. તેટલા વાસ્તે આ યોગ નિદ્રા જે છે તે લક્ષ્મીપતિ એવા હરિની પણ સ્વામીની છે. સિંધુજાયા એવા લક્ષ્મી અને લક્ષ્મીના પતિ એવા હરિને જેણે વશ કર્યા છે, તો અવશ્ય આ સઘળું જગત પણ ભગવતી યોગ માયાને વશ છે. વિષ્ણુ, શંભુ, સાવિત્રી, રમા, ઉમા, અમે સઘળા એ ભગવતીના વશીભૂત છીએ એમાં સંદેહ નથી. જે શક્તિના કારણે હરિ પણ પરવશ થઈને સાધારણ મનુષ્યના સમાન શયન કરી ગયા છે, તો પછી અન્ય મહાત્માઓની ત્યાં શું કથા કરવી? હવે હું યોગ્ય નિદ્રાને જ પ્રસન્ન કરું કે જેના વડે જાગૃત થયેલા એવા જનાર્દન ભગવાન, જે સનાતન વાસુદેવ છે, તે યુદ્ધમાં જોડાશે. પદ્મનાળમાં સ્થિત એવા બ્રહ્માજીએ આ પ્રમાણે વિચાર કરીને વિષ્ણુના અંગમાં રહેલી એવી તે યોગ નિદ્રાની સ્તુતિનો આરંભ કર્યો. બ્રહ્માજી યોગ નિદ્રારૂપ મહાદેવીની સ્તુતિ કરે છે. એ કહે છે, હે દેવી, આ અખિલ લોકનું તમે જ આદ્ય કારણ છો. હે માતા, આ વાત મેં વેદોના વચનો પરથી સમ્યક પ્રમાણે જાણેલી છે. અખિલ લોકના વિવેકના કરતા પુરુષોત્તમ વિષ્ણુ પણ, હે માતા, તમારા પ્રભાવથી જ આ નિદ્રાને વશ થઈ ગયા છે. હે માતા, તમારી વોહ વિલાસની લીલાને કોણ જાણી શકે છે. હું મૂઢ છું અને હરિ પરવશ થઈને શયન કરી ગયા છે. અને આ પ્રકારે તું સર્વ પ્રાણી માત્રના મનમાં નિવાસ કરનારી છો. દેવતાઓની કોટી વિશે પણ, હે માતા, તારા નિર્ગુણના મહિમાને કોણ જાણી શકે તેમ છે. સાંખ્યવાદી પુરુષો પરમ પ્રકૃતિને જડાત્મક કહે છે અને કહે છે કે ચૈતન્ય ભાવરહિત એવી પ્રકૃતિ આ સકળ જગતની કર્તા કહેવાય છે. તો હે માતા, શું તું તેવા પ્રકારની છો? નહીં નહીં, તું એવી નથી. જો તું જડાત્મિકા હોય તો જગન્નિવાસ એવા શ્રી વિષ્ણુને તે ચૈતન્યતા રહિત આજે કેમ કરી દીધા છે? અદ્ભુત વાત કરી છે. સાંખ્યવાદી જે વાત છે એમાં પ્રકૃતિને જડાત્મક કહે છે કે આ બધું જે જડ છે તે પ્રકૃતિનું છે અને એની કરતા જે છે એ આ પ્રકૃતિ છે, એ કરતા એ છે. પણ બ્રહ્માજી કહે છે કે ના, તું જડાત્મક નથી, તું ચૈતન્યને પણ વશ કરી દે છે. એટલે શ્રી ભગવાન વિષ્ણુની પણ ચૈતન્યતા લહણી લીધી છે. તારો પાવર એટલો બધો છે હે માતા, કે ભગવાન વિષ્ણુ જેવા વિષ્ણુને ચૈતન્યતા રહિત કરી દીધા છે. અદ્ભુત કથા છે. બ્રહ્માજી આગળ કહે છે, હે માતા, સગણ રૂપે કરી આપ વિવિધ પ્રકારની લીલા કરો છો. આપના લીલાના કૃત્યોના વિધાન એના યોગ કોઈ પણ જાણી શકતો નથી. મુનિઓના સમુદાયો ત્રણેય કાળ આપનું ધ્યાન કરે છે. સંધ્યા નામ કલ્પીને તમારું મુનિઓ ધ્યાન કરે છે અને હે ભવાની, તમારી અનેક પ્રકારની લીલા છે. આપ સદા જગતની બુદ્ધિ રૂપે છો અને બોધ કરનારા છો. અને હે દેવી, દેવતાઓને આપ સદા સુખદાતા છો તથા કીર્તિ, ધૃતિ, કાંતિક્ષમા, શ્રદ્ધા અને રતિરૂપ સકળના વિશે હે માતા તમે જ છો. સેંકડો વિકલ્પ કરી આપના સંબંધમાં અનુમાન પ્રમાણની ક્યાં જરૂર છે? મારી આવી દુર્ખ માર્ગની પ્રાપ્તિના વિષય યોગમાં ભગવાનને શયન કરાવનારી એવી માયા સબળ રૂપ નિખિલ જગતની જનની તને હે માતા મેં પ્રત્યક્ષ દીઠી છે, તો પછી અનુમાનની ક્યાં જરૂર છે? બ્રહ્માજીએ કીધું, બહુ સુંદર વાત કરી છે કે આપણે એવું વિચારીએ કે આ શક્તિ કોણ છે, આ શક્તિ ક્યાં છે, એને સમજવી કેવી રીતે. એટલે બ્રહ્માજી કહે છે કે આપણે જ્યારે પણ કોઈ સારું કામ કરીએ ને એમાં જે સુખ મળે છે એ માતા છે. એ કહે છે કે આપણે જ્યારે નિંદ્રારૂપ થઈ જઈએ અને પાછા જાગીએ એ જે ચૈતન્યતા પાછી આવે છે એ માતા છે. અને એટલે કહે છે કે જે ભગવાનને પણ શયન કરાવી દે છે એવી સબળ રૂપવાળી જે માતા છે તને મેં પ્રત્યક્ષ દીઠી છે. એટલે પછી આમાં અનુમાનની ક્યાં જરૂર છે? બ્રહ્માજી કહે છે, હે દેવી, વેદવાદીઓથી પણ તમારું સ્વરૂપ ઓળખવું અશક્ય છે. અખિલ અર્થવાળા હોવા છતાં પણ વેદો તમને જાણતા નથી, કારણ કે વેદ તમારાથી પ્રગટેલા છે. આ તમારું સંપૂર્ણ કાર્ય પ્રત્યક્ષ છે. હે દેવી, તમારા સંપૂર્ણ ચરિત્રને કોણ જાણી શકે છે? બુદ્ધિમાન, હરિ, શિવ તથા અન્ય દેવતા, મારા પુત્ર અને બીજા મુનિઓ, એમાંનું કોઈ પણ તમને જાણી શકતું નથી. લોકમાં તમારો મહિમા વાણીથી વધારે એવો નથી. હે દેવી, જો યજ્ઞમાં તમારું નામ સ્વાહા ન લેવામાં આવે તો દેવતાઓને યજ્ઞના ભાગની પ્રાપ્તિ હોતી નથી. આથી હે દેવી, તમે દેવતાઓને પણ વૃત્તિદાતા છો. હે દેવી, પ્રથમ કલ્પમાં તમે જ અમારી રક્ષા કરી હતી અને હમણાં પણ અમને દૈત્યોથી ભય થયો છે. વાસ્તે હે વરદાયક દેવી, હું ભય પામી અને તમારા શરણે આવ્યો છું. મધુકૈટપના સાથેનો ઘોર ભય છે, તેથી મારી રક્ષા કરો. આ કાળે વિષ્ણુ મારા દુઃખને જાણતા નથી, કારણ કે તેઓનું શરીર આપને આધીન થઈ ગયું છે. કાં તો ભગવાનને નિંદ્રાથી મુક્ત કરો ને કાં તો આ બે દાનવેન્દ્રોનો સંહાર કરો. હે મહાનુભાવે, જેમ તમારી ઈચ્છા થાય તેમ કરો. હે દેવી, જે તમારા પરમ પ્રભાવને જાણતા નથી તે અલ્પબુદ્ધિવાળા હરિહરની ભક્તિ કરે છે. હે જનની, મેં તમારું પ્રગટ પ્રમાણ જાણ્યું છે કે શ્રી વિષ્ણુ પણ વિવશ થઈને શયન કરી ગયા છે. લક્ષ્મી પણ નારાયણને જગાડવામાં સમર્થ નથી, કારણ કે તે પણ તમારે આધીન છે. હે જનની, એમ જ જણાય છે કે તમે તેમને તમારા આધીન કર્યા છે, જે કારણને લઈને તમારી વશીકૃતા હોવા છતાં પણ લક્ષ્મી પણ હરિને જગાડતી નથી. જે મનુષ્યો જગતમાં તમારી ભક્તિમાં પરાયણ થઈને અન્ય દેવતાઓની ભક્તિ તજીને તમારામાં જ લીન થાય છે તેઓને ધન્ય છે. હે દેવી, તે મનુષ્યો તમારું નિષ્કામ ભાવે ભજન કરનારા છે, કારણ કે તેઓ તમને સકળતા માતાજી રૂપ તથા કામધેનુ રૂપ માનનારા છે. વી, કાંતિ, કીર્તિ, શુભવૃત્તિ આદિ તમારા ગુણો છે અને વિષ્ણુજીના ગુણો તો કોણ જાણે આ સમયમાં ક્યાં ચાલ્યા ગયા છે તેની ખબર પડતી નથી. આ સમયે ભગવાન નિંદ્રાથી પરવશ થયા છે. હે ભગવતી, એ માનવતી તમારી જ શક્તિનો પ્રભાવ છે. તમે જ અખિલ જગતની શક્તિરૂપ મહાપ્રભાવવાળા છો. આ સઘળો તમારો નિર્માણ કરેલો ભાવ માત્ર છે. તમે પોતાની નિર્માણ કરેલી મોહજાળમાં ક્રીડારૂપ લીલા કરો છો. જેવી રીતે નટ પોતાના નાટકમાં વિહાર કરે છે, તેમ પ્રથમ યુગાદિમાં આપે વિષ્ણુને પ્રગટ કર્યા છે. અને પાલન કરવાની અમોઘ શક્તિ તેમને આપે આપેલી છે. વિષ્ણુને વિવશ કરવાથી અખિલ જગતને આપ જ રક્ષી શકો તેમ છો. વાસ્તે હે અંબે, આપને જેમ ઠીક લાગે તેમ કરો. હે દેવી, આપને મને ઉત્પન્ન કરીને પાછી મને મારવાની ઈચ્છા ન હોય તો મૌન છોડી દઈ, મારા પર દયા કરો. બહુ જ અદ્ભુત વાત કરી છે બ્રહ્માજી. બ્રહ્માજી કહે છે કે પ્રથમ યુગમાં વિષ્ણુજીને આ શક્તિએ જ પ્રગટ કર્યા છે, અને પાલન કરવાની જે શક્તિ છે એ વિષ્ણુ ભગવાનને આ શક્તિએ જ આપી છે. બીજી વાત કરી છે, કારણ કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું, એક કમળ પર એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને બ્રહ્માજીને જાણવું હતું કે હું કોણ છું. હજારો વર્ષો સુધી એ આકાશમાં, એ તમસમાં એમણે તપ કર્યું, એ આપણે વિષ્ણુ પુરાણમાં સાંભળ્યું, ભાગવત પુરાણમાં સાંભળ્યું. અને બ્રહ્માજીએ તપ કર્યું, હજારો વર્ષો સુધી એ નીચે ગયા એ કમળની નાભી સુધી પહોંચવા માટે, કે આ કમળનું મૂળ ક્યાં છે, પણ એમને મળ્યું નહીં. પાછા આવ્યા અને ત્યારે એમને એ એક અવાજ, એક ટંકાર સંભળાયો, અને એ ટંકાર વિશે જ્યારે એમણે વિચાર કરવાનું ચાલુ કર્યું ત્યારે એમને સમજાયું હતું કે આ સૃષ્ટિ શું છે, અને પછી એનું એણે સર્જન કર્યું. એટલે એ જે વાત છે ત્યાં ભાગવત પુરાણની, એને અહીંયા ફરીવાર કનેક્ટ કરી છે, પણ આગળની વાત કરે છે. બ્રહ્માજી કહે છે કે હે શક્તિ, આપે જ પ્રથમ યુગમાં વિષ્ણુને પ્રગટ કર્યા અને આપે જ એમને પાલન કરવાની શક્તિ આપેલી છે. અને એટલે કહે છે કે વિષ્ણુમાંથી મારી ઉત્પત્તિ થઈ છે, અને હવે તમને જો મને મરી ના જાઉં એવી ઈચ્છા હોય તો મૌન છોડી દઈને મારા પર દયા કરો. બ્રહ્માજી હવે સાવ પાંગળા થઈ ગયા છે, અને એ વખતે કહે છે કે આપે આ કાળરૂપ દૈત્યોને કેમ પ્રગટ કર્યા છે, અથવા હે ભવાની, શું મારું હાસ્ય કરવાને માટે આમ કર્યું છે? મેં આપની અદ્ભુત ચેષ્ટાને જાણી લીધી છે કે આ અખિલ જગતને પેદા કરીને સ્વતંત્રતાથી આ ભ્રમણ કરો છો, અને પછી જગતને પોતાનામાં લીન કરો છો. તો હે ભવાની, સ્વચેષ્ઠા અનુસાર મને મારવાની તમે જો ઈચ્છા કરતા હો તો તેમાં શું વિચિત્ર છે? બહુ સારું. હે માતા, ભલે આમ મારો વધ કરો. હે જગદંબિકે, આ સમયે મને મરણનું દુઃખ નથી, પરંતુ જેને તમે જ જગતના કર્તા રૂપે બનાવીને પ્રગટ કર્યો છે તેનો વધ આ દૈત્યોના હાથે થાય તેમાં મહાન અપયશ છે, અને આ ઘણું દુઃખદાયક મૃત્યુ છે. હે દેવી, બાળ લીલાવાળી અથવા તો કોમળ લીલાવાળી એવી તું ઊભી થા, અને આ વેળાએ ભયંકર રૂપ ધારણ કરી જો તારી ઈચ્છા હોય તો આ દૈત્યોને હણ, અથવા તો મને હણ, અને એમ નહીં તો હરીને જગાડ, અથવા દૈત્યોનો વધ કર, કારણ કે સકળ કાર્યો તારાથી જ સિદ્ધ થાય છે. સુતજી કહે છે કે આ પ્રકારે બ્રહ્માજીએ તામસી દેવીની સ્તુતિ કરી, ત્યારે તે નારાયણના દેહમાંથી બહાર પ્રગટી તેમની પાસે આવી અને સન્મુખ ખડી થઈ ગઈ. આ જે તામસી દેવી છે તામસી નિંદ્રાની અભિમાનીની છે એવો અર્થ થાય છે. એ શિવપુરાણ જે છે એમાં ઉમા સંહિતામાં આની વિશે વધારે વર્ણન છે. પણ આજે આપણે માત્ર અહીંયા જે દેવીની સુંદર સ્તુતિ કરી છે તેની પર ફોકસ કરવું છે. એટલે બ્રહ્માજીએ આ તામસી દેવીની સ્તુતિ કરી છે અને એટલે એ ત્યાં આવીને સન્મુખ ખડી થઈ ગઈ છે. અતુલ તેજવાળા એવા શ્રીહરિના સકળ અંગોનો ત્યાગ કરીને એ ઉભય રાક્ષસોનો નાશ કરવા માટે તે દેવી બહાર નીકળી. આ વેળાએ જનાર્દનનું શરીર કંપિત થવા લાગ્યું. એ જોઈને બ્રહ્માજીને એમ થયું કે વિષ્ણુ ભગવાન જાગૃત થઈ રહ્યા છે અને એ અતિવ પ્રસન્ન થયા. એટલે આજના અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી મહાવિષ્ણુની અને એ મહાયોગ નિદ્રાની બહુ અદ્ભુત સ્તુતિ સાંભળી છે. આવતા અધ્યાયમાં આપણે એના આરાધ્યની વાત કરવી છે. આજે બસ આટલું છે. હું તમારી અંદર બેઠેલા તે પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.